આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કાર્યવાહક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7:15 મંત્રીમંડળના સભ્યો સાથે શપથ લેશે. ટીડીપીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. મે મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ. છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં 5 નક્સલવાદીઓ ઠાર. એફઆઈએચ હોકી પ્રો લીગમાં આજે ભારત જર્મની સામે ટકરાશે અને ફ્રેન્ચ ઓપન ટેનિસ પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલકરાઝનો પ્રવેશ. કાર્યવાહક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપતો પત્ર સોંપ્યો હતો. આવતીકાલે સાંજે 7:15 રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ મુર્મુ એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના કેટલાક સભ્યોને શપથ લેવડાવશે. અગાઉ ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના વડપણ હેઠળ એનડીએનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને નરેન્દ્ર મોદીને ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હોવાનો પત્ર સુપ્રત કર્યો હતો. એનડીએના ઘટક પક્ષોનો ટેકો ધરાવતા પત્રો પણ રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવ્યા હતા. સરકાર રચવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે તેઓ અને તેમની સરકાર 9 જૂનના રોજ શપથ લેશે. તેમણે માધ્યમોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને મંત્રીમંડળની યાદી સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે દેશની જનતાએ એનડીએને ત્રીજીવાર સરકાર રચવા માટે જનાદેશ આપ્યો છે અને આગામી 5 વર્ષ વૈશ્વિક સ્તરે ભારતની શાખ વધારવાના રહેશે. 18મી લોકસભા નવી અને યુવા ઉર્જાથી ભરપૂર છે. અમારી સરકાર દેશના લોકોની આશા અને અપેક્ષાઓને પૂર્ણ કરશે. અગાઉ ગઈકાલે બપોરે સંવિધાન સદનમાં મધ્યસ્થ ખંડમાં યોજાયેલી એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નીતિન ગડકરીએ અનુમોદન આપ્યું હતું. ત્યારબાદ એનડીએના તમામ પક્ષોના નેતાઓએ શ્રી મોદીને પ્રધાનમંત્રી તરીકે સમર્થન આપ્યું હતું. તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને સવારે 11:27 આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. વિજયવાડા પાસે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. સમારોહમાં એનડીએના વરિષ્ઠ નેતાઓ અને પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી સંભાવના છે. 2014માં વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શ્રી નાયડુ બીજીવાર મુખ્યમંત્રી બનશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે 4 વાર શપથ લેનારા તેઓ પ્રથમ તેલુગુ વ્યક્તિ છે. 175 બેઠકોમાંથી એનડીએના ઘટક પક્ષો તેલુગુ દેશમ પાર્ટી, જનસેના અને ભારતીય જનતા પાર્ટીને 164 બેઠકો મેળવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં મે મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી પડી હતી. એક અભ્યાસ મુજબ મે મહિનામાં તાપમાન અગાઉના તીવ્ર હીટ વેવની તુલનામાં 1.5 ડિગ્રી વધુ રહ્યું છે. ખાસ કરીને અલનીનો અને હાનિકારક ગેસના ઉત્સર્જનને કારણે ગરમીમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. હવામાન વૈજ્ઞાનિકો અને સંશોધકોના સ્વતંત્ર જૂથ ક્લાઇમામીટરે 1979-2001 હીટવેવની સરખામણીમાં 2001-2003 હીટવેવ સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં અત્યારે અલનીનો અને જળવાયુ પરિવર્તનને કારણે અતિશય ગરમી અને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સલામતી દળોએ એક અથડામણમાં 5 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં 3 જવાનોને ઇજા થઈ હતી. આ સાથે આ વર્ષમાં રાજ્યમાં સલામતી દળો સાથેની વિવિધ અથડામણોમાં 122 નક્સલવાદીઓના મૃત્યુ થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના ઓરછા જિલ્લામાં ગોબેલ ગામ પાસેના જંગલમાં સલામતી કર્મચારીઓની સંયુક્ત ટુકડી નક્સલવાદ વિરોધી અભિયાન ચલાવી રહી હતી ત્યારે આ અથડામણ શરૂ થઈ હતી. ગોળીબાર બંધ થયા પછી ઘટનાસ્થળેથી 5 નક્સલવાદીઓના મૃતદેહ અને કેટલાક શસ્ત્રો મળી આવ્યા હતા. આ અથડામણમાં સલામતી દળના 3 જવાનોને પણ ઇજા થઈ હતી. કેન્દ્રીય તપાસ સંસ્થાએ કથિત જમીન સામે નોકરી આપવાના કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્યો સામે ગઇકાલે અંતિમ આરોપનામું દાખલ કર્યું છે. વિશેષ અદાલતે આરોપનામા પર વિચારણા માટે કેસને 6 જુલાઈના રોજ સૂચિબદ્ધ કર્યો છે. અગાઉ 4 ઓક્ટોબર 2023 રોજ અદાલતે આ કેસમાં નવી ચાર્જશીટના સંબંધમાં પૂર્વ રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત રાબડી દેવી અને અન્યને જામીન આપ્યા હતા. અન્ય એક કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થાએ દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીની એક અદાલત સમક્ષ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતા સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ આ કેસની સુનાવણી 6 જુલાઈના રોજ નક્કી કરી છે. અદાલતે કવિતાની ન્યાયિક કસ્ટડી 21 જૂન સુધી લંબાવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABADને ફોલો કરી શકો છો. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પુનરોચ્યાર કર્યો છે કે નીટ અને અન્ય પ્રવેશ પરીક્ષાઓ સંઘીય રાજકારણને કારણે જરૂરિયાતવાળા વિસ્તારોમાં ડોક્ટરોની ઉપલબ્ધતાને નબળી પાડે છે. ગઈકાલે એક નિવેદનમાં તેમણે કહ્યું છે કે વ્યવસાયિક અભ્યાસક્રમની પસંદગી માટે માપદંડો નક્કી કરવામાં રાજ્ય સરકારો અને શાળા શિક્ષણ પ્રણાલીની ભૂમિકાને વધુ અસરકારક બનાવવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી સ્ટાલિને પ્રશ્નપત્ર લીક, વિશિષ્ટ કેન્દ્રો પર ટોપર્સનું ક્લસ્ટરિંગ, ગાણિતિક રીતે અશક્ય એવા માર્ક્સ આપવા જેવા મુદ્દાઓ પર ધ્યાન દોર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. QS યુનિવર્સિટી રેન્કિંગમાં G20 દેશોની યુનિવર્સિટીમાં ભારતની સૌથી વધુ યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. 2015ની આવૃત્તિમાં ભારતની 11 યુનિવર્સિટીને સ્થાન મળ્યું હતું, જ્યારે 2025ની આવૃત્તિમાં 46 યુનિવર્સિટી સાથે 318% વૃદ્ધિ નોંધાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમના સમર્પણ અને મહેનત બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા છે. તેમણે પોતાની ત્રીજી મુદ્દતમાં શિક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને નવીકરણને પ્રોત્સાહન આપવા પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. T20 ક્રિકેટ વિશ્વકપમાં ગઈકાલે કેપ્ટન રિચી બેરિંગ્ટન અને માઇકલ લિયાસ્કની શાનદાર રમતની મદદથી સ્કોટલેન્ડે નામિબિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે સ્કોટલેન્ડે ગ્રુપ બીમાં મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું છે. નામિબિયાએ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં સ્કોટલેન્ડે 9 બોલ બાકી હતા ત્યારે 5 વિકેટના ભોગે લક્ષ્યાંક પાર કર્યો હતો. દરમિયાન વિશ્વકપની બીજી મેચમાં કેનેડાની ટીમે આયર્લેન્ડને 12 રને હરાવ્યું હતું. કેનેડાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડ 20 ઓવરમાં 125 રન બનાવી શક્યું હતું. આ સાથે કેનેડાએ T20 વિશ્વકપમાં જીતનું ખાતું ખોલાવ્યું છે. આજે T20 વિશ્વકપમાં 4 મેચ રમાશે. પ્રોવિડન્સ ગુયાના ખાતે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવી 8 ઓવરમાં 43 રન બનાવ્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા, નેધરલેન્ડ, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચો રમાશે. FIH હોકી પ્રો લીગ 2024માં ભારતીય હોકી ટીમનો આજે જર્મની સામે અને આવતીકાલે ગ્રેટ બ્રિટન સામે મુકાબલો થશે. આ મેચ ભારતીય ટીમના અભિયાનનો અંત આવશે. ભારતીય પુરૂષ હોકી ટીમ પોઈન્ટ ટેબલમાં 4થા સ્થાને છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ પુરૂષ સિંગલ્સની સેમીફાઇનલમાં મેચમાં સ્પેનના કાર્લોસ અલ્કરાઝ ગાર્ફિયાએ ઇટાલીના જાનિક સિનરને 6-6, 6-3, 3-6, 6-4, 6-3 હરાવીને તેની પ્રથમ ફ્રેન્ચ ઓપન સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્પેનનો 21 વર્ષીય અલ્કરાઝ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ સુધી પહોંચનાર સૌથી નાની વયનો ખેલાડી બની ગયો છે. આવતીકાલે અલ્કરાઝ ફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝેવરેવ સામે ટકરાશે. તો બીજી તરફ મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે ટોચની ક્રમાંકિંગ પોલેન્ડની ઇગા સ્વાઇટેક અને ઇટાલીની જેસ્મીન પાઓલીની વચ્ચે રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કાર્યવાહક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7:15 કલાકે મંત્રીમંડળના સભ્યો સાથે શપથ લેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.